महाराजा मेरा महाराजा महाराजा मेरा महाराजा महाराजा मेरा महाराजा तू सर्वोपरि महाराजा महाराजा मेरा महाराजा तू सर्वोपरि महाराजा तू सबसे निराला तू सबसे जुदा तेरे जैसा नहीं कोई दूजा ओ मेरे महाराजा तेरे जैसा न दूजा ओ मेरे महाराजा तेरे जैसा न दूजा महाराजा मेरा महाराजा तू सर्वोपरि महाराजा कण कण में तेरा आवास है दूर होते हुए तू पास है कण कण में तेरा आवास है दूर होते हुए तू पास है तेरे होने का सही एतबार है तू सदियों से मेरे साथ है तू सबका सहारा तू सबका खुदा सबका सहारा तू सबका खुदा तेरे जैसा नहीं कोई दूजा ओ मेरे महाराजा तेरे जैसा न दूजा हे ओ मेरे महाराजा तेरे जैसा न दूजा महाराजा मेरा महाराजा
प्यारे प्यारे घनश्याम जी आइए पधारिए प्यारे प्यारे मुक्तों को साथ जी लाइए पधारिए हमारे आंगन में उत्सव मनाइए ओ आंगन में उत्सव मनाइए आइए विराजिए
પ્રસંગે મંગલ પ્રવચન આપવા પૂજ્ય શાસ્ત્રી ધર્મપ્રિય દાસી સ્વામી
ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથ જ્ઞાન યજ્ઞના વક્તા સંપ્રદાયના સુપ્રસિદ્ધ પ્રભુપ્રેમી પરમ પૂજ્ય વંદનીય સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી પૂજ્ય મોહન સ્વામી આદરણીય સ્વામીનું સૌ શિષ્ય મંડળ, આ સંપ્રદાય એ મોક્ષનો સંપ્રદાય છે, કલ્યાણનો સંપ્રદાય છે. ભગવાન સ્વામિનારાયણે સાથે રહેલા સંતો અને ભક્તોએ અતિ પ્રયત્ન કરી અને આપણા માટે આવું સરસ મજાનું ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે. જ્યાં સુધી કથા ન સાંભળે ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનનો મત એવો હતો કે એમાં ક્યારે સદગુણ આવે નહીં, સારા ગુણ ન આવે. જ્યાં સુધી જીવાત્મા કથા ન સાંભળે ત્યાં સુધી આ માયાના પ્રપંચમાંથી એ ક્યારેય બહાર ન નીકળે. માયાના પ્રપંચમાંથી બહાર ના નીકળે ત્યાં સુધી ક્યારેય ભગવાનને ગમે એવો ન બને. એના માટે આ કથા વાર્તા છે. સ્વામી એ સંપ્રદાયનું ઘરેણું છે, જ્ઞાનજીવન સ્વામી છે ને, સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘરેણું છે. આવા તમને જે ઘડ્યા છે ને એ બહુ મોટી વાત છે. બહુ ભગવાનને લાડ લડાવે છે એટલા જ આ સત્સંગને સ્વામી લાડ લડાવે છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે તમે કાયમ સ્વામીના ગમતામાં રહેજો તો સ્વામિનારાયણ ભગવાન તમારા સૌના ઉપર ખૂબ રાજી રહેશે. યજમાન પરિવાર અને તમે તમારા સૌના ઉપર વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ખૂબ રાજી રહે એટલી જ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના. સૌને મારા પ્રેમથી જય સ્વામિનારાયણ.
તો ફરી વિનંતી કરું કે આજના દિવસે કથાનો શુભારંભ કરી અમ સૌને કથામૃતનું અવગાહન કરાવશો પૂજ્યપાદ ગુરુજી.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. મનમોહક તારી મૂર્તિ, મનમોહક વાલા તારી મૂર્તિ, અમને આપે છે આનંદ. સૌના આત્મા છો તમે, મારા મોંઘા સહજાનંદ, મારા વાલા સહજાનંદ. કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર વડોદરા દ્વારા આયોજિત આ પંચાહ જ્ઞાન યજ્ઞમાં વાલાવાલા અર્ચા સ્વરૂપ રાજાધીરા શ્રી હરિજી આજે આ પ્રસંગને શોભાવવા અતિ સ્નેહથી પધારેલા ધંધુકા ગુરુકુળ સંસ્થાપક પૂજ્યપાદ ધર્મપ્રિય દાસજી સ્વામી બાપુ સ્વામી તથા ધોરાજી મંદિરથી પધારેલ પૂજ્ય મોહન પ્રસાદ દાસજી સ્વામી તથા પૂજ્ય મુનિ સ્વામી આદિ સર્વે સંતો તથા ચતુર્ભગત આદિ સર્વે પાર્ષદો અને સૌ આપ હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ધનુર્માસ જેવો ભજનનો મહિનો છે. કારલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કોઈ હરિભક્તો આવે તો એમને માટે ઉતારા અને રસોડાની સગવડતા નહીં હોવાથી એક સુંદર મજાનું સહજાનંદ ભુવન બાંધી હરિભક્તોને જમવા રહેવાની સુવિધા પૂરી પાડવા માટે આપણે જ્યારે એક કાર્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે એ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણના દીક્ષિત ભગવાન સ્વામિનારાયણના એ મહાપરમહંસ સ્વામી શ્રી મંજુકેશાનંદજી સ્વામી વિરચિત ઐશ્વર્ય પ્રકાશ નામના ગ્રંથની 5 દિવસની કથા આપણે સાંભળવી છે. આ કથામાં ભગવાન શ્રીહરિના અદ્ભુત ઐશ્વર્યનું વર્ણન સ્વામીએ કર્યું છે. આ કથા એટલે મહારાજના પરચાની કથા છે, મહારાજના લીલાચરિત્રની, મહારાજના ભક્તોની અદ્ભુત સમર્પણની અને એમના વિઘ્નો મહારાજે ટાળ્યા એની કથા છે. ગત વડતાલના કાર્તિકી સમયમાં 7 દિવસ આપણે આ કથાનો સ્વાદ માણ્યો છે, એટલે આપણે બધા કથાથી પરિચિત છીએ. ભગવાન શ્રીહરિની કૃપાથી વળી 5 દિવસનો આ જ્ઞાન યજ્ઞ ભગવાનના ચરિત્રો સાંભળીને આપણું મન ભગવાનમાં જોડવાનો સુંદર આયોજાયો છે. આ જ્ઞાન યજ્ઞના યજમાન પદે કે આ બંનેને ક્યારેય માનની ભૂખ ન જાગે, પ્રસિદ્ધિનું ઘેલું માણસને મારી નાખે છે, એના સત્સંગનો સત્યાનાશ કાઢી નાખે છે. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં આજ કથાના આરંભે મારે એ પ્રાર્થના કરવી છે કે ભગવાન આપણને એ મોટાઈથી, એ માનથી, એ સન્માનથી ચડેલા ઝેરથી બચાવે. સત્સંગમાં છીએ, આપણી પ્રશંસા થતી રહે છે, એની ના નથી, એનાથી એમ તો બચાય એમ નથી, પણ એનાથી ચડતું કાતિલ ઝેર જો ભગવાન સ્વામિનારાયણ ન ચડવા દે, એનાથી ઉગારે તો આપણા સદભાગ્ય, મારા યજમાનોના, આપણા હવના સદભાગ્ય. કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન વાલાવાલા ઘનશ્યામ મહારાજના પગ પકડીને કહું કે પ્રભુ, તમે પરમેશ્વર છો, તમે સ્તુતિ વખાણ પચાવી શકો, કોઈ તમને પામેલા મોટા સંત પણ એક કાતિલ ઝેરને હજમ કરી શકે, પણ અમે તો બહુ નાના. એક દિવસ મેં કહ્યું તો અમારા સમર્પિત ભક્તોની શિબિરમાં પ્રશંસા મદિરા છે અને એ કાન દ્વારે પાન કરાય છે અને એનો નશો ન ચડે એવો પૃથ્વી ઉપર કોક હોય તો ભલે, જરાય ગફલત રાખ્યા જેવું નથી કે આનો કેપ ન ચડે. વખાણવાલા ન લાગે એવું બનતું નથી, સમજણથી એને આપણે ન અડવા દઈએ એ વાત જુદી છે. ગમે નહીં, આય હારવું ન લાગે. કદાચ કોઈ ભગવાનમાં બહુ લાગી ગયા હોય એને પ્રશંસા નહીં ગમતી હોય, બાકી હૈયામાં ગળ્યું લાગે જ. વખાણ હારા હારા મોટા મોટા કહેવાતા સંતો ભક્તોને પણ ગળ્યા લાગે છે, એ ગમે છે અને એટલે જ નડે છે. સ્વીટ એન્ડ સ્લો પોઈઝન એટલે આપણા વખાણ. બહુ નડે. શેમાં નડે ખબર છે? જ્યારે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં આપણી વૃત્તિઓને પોરવવી હોય, એકાગ્ર કરવી હોય, જોડાઈ જવું હોય, ત્યારે નડે. એટલે ભગવાન એનાથી મને સૌ પ્રથમ બચાવે અને પછી આપણ સૌને બચાવે. પ્રભુ આપણા સારા કાર્યોને જોઈને હવના દિલમાં આનંદ તો થાય, એનાથી પ્રશંસા કર્યા વગર રહેવાય નહીં, પરંતુ એ પ્રશંસા જો આપણને પચે નહીં તો આપણું કલ્યાણ બગાડે. એ વખાણ કાન દ્વારા અંદર જાય છે, એ દારૂ છે, એ ઝેર છે, એ ગાંડા કરે કરે અને કરે, અને પછી એવી અહમની ગાંઠ થાય, એવું અંગ પડી જાય માનનું, વખાણ સાંભળવાનું, સન્માનનું, એ જોઈ જ પછી સત્સંગમાં આપણને ઠીક લાગે, નહીતર સત્સંગ કડવો ઝેર લાગે. જો યોગ્ય સ્થાન ન મળે, યોગ્ય માન ન મળે, એવા હાર તોરા ને વખાણ ને પ્રસાદ ને આ બધું જો ન થાય ને તો પછી તો એવી તકલીફ થાય કે બધા સાધુ સંતો ને બધા હરિભક્તો આપણને નકામા લાગે, માની લાગે, અભાવ અવગુણિયા લાગે, અવિવેકી લાગે, અવ્યવહારુ લાગે, અને એમના આમ સત્સંગીઓ અને સાધુઓ સાથે અથડાઈ અથડાઈને કૂટાઈ કૂટાઈને આ સત્સંગમાં પૂરું કરીએ, ને કાં સત્સંગ મૂકીને બીજે ખૂબ માન મળતું હોય, નવી કંપનીઓ ખોલી હોય ને ત્યાં વ્યા જાય, ત્યાં તો પહેલી લાઈનમાં જ બેહાડવામાં આવે, પછી ધીમે ધીમે નવા આવે, વાહે વાહે ધકેલાતું જવાનું હોય, પણ સૌ પ્રથમ તો પહેલી લાઈન મળે એટલે ખુશ થઈ જાય. કોઈ નવી સંસ્થા, કોઈ નવો સંપ્રદાય નીકળ્યો હોય ને એમાં તો ખૂબ માન મોટા ને ખૂબ બધું એ કરવું પડતું હોય ત્યારે જ વિકસે, એટલે ત્યાં પછી આવા માનના ભૂખ્યા માણસોને બહુ જ પ્રેમ મળી ગયો એવું લાગે. એટલે આ કથાના પ્રારંભમાં પહેલી જ વાત એ કરું છું કે પ્રભુ આપણને માનથી બચાવે. જેમ જેમ જૂના થતા જઈએ એમ એમ માન આપણને બહુ જ ગમે, અને એવું લાગે કે એમાં ખોટું શું છે, હું એટલો લાયક છું તમે નથી સમજતા. પહેલાં તો એવું લાગે કે રવાઈ દો ને ભાઈ હું કાંઈ લાયક નથી, પણ જૂના થઈ ને એમ થોડુંક શીખીએ, થોડીક સેવા કરીએ, થોડાક આમ સત્સંગના કામ કરીએ એટલે પછી બીજા આપણને લાયક માનતા માને, પણ આપણે પોતે માંડીએ માનવા કે હવે તો હું માન સન્માન ને અગ્ર સ્થાન ને યોગ્ય થયો છું, પણ તમારી હજી કોઈની એ બાબતમાં નજર પડતી નથી કે મને કેમ રાખવો જોઈએ, કેમ સાચવવો જોઈએ, ક્યાં બેહાડવો જોઈએ, કેમ બોલાવવો જોઈએ, કેથી તમે બધા સમજશો. હવે હું ઘણો ઉંમર લાયક થયો, જૂનો થયો, મોટો થયો, મારી આટલા આટલા વર્ષની આ સેવા આ સેવા આ સેવા આ બધું તમને કોઈને દેખાતું કેમ નથી, એમ થાય. એટલે આ થાય કહું છું, તમને ન થતું હોય દદ ભાઈ તમારા. અને જેને ઝીણું જોવાની દ્રષ્ટિ હોય, જેને જ્ઞાનનું અંગ હોય, જેને ખૂબ અંતરમાં સદવિચારોની સરવાણી વહેતી હોય, જેને કથા વાર્તા વાંચવી સાંભળવી કહેવી મનન કરવી ને પોતે પોતાનું ખૂબ જોવું અને ભડભડતી પરમાત્માને જલ્દી પામી જવાની ભૂખ લાગી હોય ને, એને તો કદાચ આ માનાદિકની ભૂખ લાગી હોય તો ઓળખાય, પકડાય, નડતું હોય એવું લાગે. પણ જેને કથા વાર્તાનું વાંચનનું વિચારનું સતત અંગ નથી ને, એવા પ્રેમીને કહેવાતા સેવાના અંગવાળા જે ભક્તો છે ને, એને તો ઓળખાય જ નહીં. એને પછી એમને હાચવી હાચવીને જ પૂરા કરવું પડે, આ બધું પાલવવું પડે ટૂંકમાં. પછી જે ડાયાને સમજણા હોય ને એને એનું સંભાળવું પડે, બીજું શું થાય, કારણ કે ખબર તો પડે જ કે આને હવે આ કાંઈ વિચાર કે અંગ નથી, હવે આને તો આમનામ હાચવી જ લેવાના રહ્યા. આપણને કોઈએ હાચવા ન પડે અને આ સત્સંગમાં માન મળે કે ન મળે, છયે ઋતુમાં સોનાનો દોરો એક સરખો રહે એમ એક સરખા રહીને સત્સંગ માટે ઘસાઈને ભગવાનનો રાજીપો કમાઈને આપણે ભગવાન પામી જઈએ, આટલું જ મનુષ્ય જન્મનું ફળ છે ને એટલું જ આ સત્સંગનું ફળ છે. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં મારી પહેલી આ પ્રાર્થના રહી. મંજુ કેશાનંદ સ્વામીએ અદ્ભુત ગ્રંથ રચ્યો છે અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ 5 દિવસીય ગ્રંથને આપણે મનન કરવાનો વાગોળવાનો શુભ અવસર આવ્યો છે. દ્વિતીય પ્રાર્થના મારી એ છે કે આ 5 દિવસ આપણે ભગવાનનું મનન કરવાના, ભગવાનના ચરિત્ર સાંભળવાના, ભગવાનનો મહિમા વધારવાનો, ભગવાનમાં હેત વધારવાનો રૂડો અવસર ગણવો, અને મોટા ભાગે માનીને સમયને બિલકુલ વ્યર્થ નહીં કરતા જે જે કથામાં આવે એને જીવનમાં ઉતારવા માટે કટિબદ્ધ રહેવું, સજાગ રહેવું. આપણે માત્ર સાંભળી નાખવું નથી, સાંભળીને અંતરમાં રાખવું છે, જીવન ધન્ય બનાવવું છે. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવને, હરિકૃષ્ણ મહારાજ આદિ સ્વરૂપોને 7 દિવસ કાર્તિકી સમયમાં આ કથા સંભળાવી છે. હવે કારલીબાગ ઘનશ્યામ મહારાજને આ કથા સંભળાવું છું, અને બાકી જેટલી રહેશે એટલી સુરત સ્વામિનારાયણ મંદિર મહિલાઓનું છે, એના પાટોત્સવ પ્રસંગે ત્યાં બિરાજમાન પીવડા ઘનશ્યામ મહારાજને સંભળાવીને ગ્રંથ પૂરો કરીશ. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં આ નૂતન ગ્રંથ હું સમર્પીશ. આપણા દિલમાં આનંદ થશે કે એક ડટાયેલા નહીં પ્રસિદ્ધ એવા ગ્રંથને સત્સંગ સમક્ષ મૂકીને ભગવાન સ્વામિનારાયણને અને સમગ્ર સંપ્રદાયના સંતો ભક્તોને રાજી કરવાનો ભગવાન સ્વામિનારાયણે રૂડો ચાન્સ આપ્યો એ આપણા ભાગ્ય ગણાય. વાલા ભક્તો, વડતાલ આપણે જે કથા કરી એમાં 9.5 પ્રકાશની કથા થઈ છે. કુલ આના 27-28 પ્રકાશ છે. એમાં 28 પ્રકાશ વાળો જે ગ્રંથ, જે પ્રત, એ આપણે ગ્રહણ કરી છે. અને અહીંથી કથા આપણે આગળ લઈ જવી છે. એક એક ચરિત્ર મંજુ કેશાનંદ સ્વામીએ મહારાજનું લખ્યું છે, આપણે એને સાંભળવું છે, ગાવું છે. અને દિલમાં એ વાત રાખજો કે મહારાજનો મહિમા વધારવો છે. આપણી કાલની આત્મીય સભાના સાર રૂપે જો જાણીએ તો એટલી ખબર પડે છે કે મહારાજનો મહિમા ખૂબ ઘટે છે. અહીંયા આત્મીય સભ્યો ઘણા બેઠા છે, એને ખ્યાલ છે આત્મીય સભામાં મહારાજના મહિમાવાળા હરિભગતના લક્ષણ કેવા હોય, એ લોયાના 3જા વચનામૃત વગેરેની સાંખે આપણે વિચાર્યું. વળી ભગવાનનો અને સંતોનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય, ખૂબ મહિમાને વિશ્વાસ રાખવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે એ પણ આપણે આત્મીય સભામાં જાણ્યું જોયું હતું. મહિમા ઘટે છે એની આપણને ખબર જ છે. તો આવા ઐશ્વર્ય પ્રકાશ જેવા ગ્રંથની કથા સાંભળીને ભગવાન સ્વામિનારાયણનો મહિમા આપણા દિલમાં ઉતારીએ અને દ્રઢ કરીએ, એ જ આ કથાઓ કર્યા પાછળનો ઊંડો આશય છે. આને આપણે સમજવો જોઈએ. સાવધાનીથી કથા સાંભળજો. ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે આપણે આપણી જિંદગીના બધા શ્વાસ વાપરવા છે. આવો મનુષ્ય દેહ મળે નહીં, આવો સત્સંગ મળે નહીં, ભગવાન સ્વામિનારાયણને પામી જવાની સાચી ભૂખ મળે નહીં, ભગવાન શ્રીહરિ કૃપા કરે તો આ બધું પ્રાપ્ત થાય છે. પરમેશ્વરની કૃપાથી જ આપણે અહીંયા બેઠા છીએ. ભગવાન સ્વામિનારાયણનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ એમનો પહાડ માનવો રહ્યો. તો આવો વડોદરા કારલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં થનારું સહજાનંદ ભુવન એના ખાતમુહૂર્ત નિમિત્તે પરમ ભક્ત હિંમતભાઈ રાવણી અને ઘનશ્યામભાઈ ધારેશ્વરના યજમાન પદે આપણે મંજુ કેશાનંદ સ્વામી રચિત ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથના જ્ઞાન યજ્ઞમાં પ્રવેશ કરીએ છીએ. વાલા ભક્તો, ગઢપુર ધામની ગોદમાં લાખણકા નામનું એક ગામ છે. 48 ખોપાળાની વચ્ચે આ ગામ છે. ત્યાં 2 ભાઈ ભગવાન સ્વામિનારાયણના સત્સંગી થયા કાઠી કુળમાં, નાજો જોગીયો અને રામ જોગીયો. એવા મહાન ભક્તોને જેણે જન્મ આપ્યો છે એ માતાનું નામ હતું રાઠોડબાઈ. એમના પૂર્વજોએ જોગીઓની ખૂબ સેવા કરેલી એટલે લોકો એમને જોગીયા કહેતા. પછી લાંબે કાળે એમની સરનેમ બની ગઈ. બાકી તો એ લોકો ગોવાળિયા કાંઠી, પરંતુ ગોવાળિયા કાંઠીઓમાંથી આ લોકોને જોગીયા કાંઠી તરીકે લોકો જાણતા થયા. વાલા ભક્તો, આ બંને બંધુઓમાં સત્સંગના સંસ્કારો ઉતર્યા છે. એમની માતા મહાન ભક્ત, એમના વડવાઓ મહાન ભક્ત હતા, એથી લોહીમાં સંતો પ્રત્યે ભાવના ઉતરી છે. અને એમાંય એમની માતાએ આ બંને પુત્રોમાં ખૂબ સત્સંગ અને ધાર્મિક વૃત્તિ પેદા કરી હતી. અને ગામ લાખણકામાં ગોવાળિયા કાંઠીનું રાજ્ય હતું, લાખો ગોવાળિયો ગામધણી હતો અને બીજા બધા કાંઠીઓને કાંઈ સત્સંગ નહોતો. એટલે આ બંને ભાઈ સત્સંગી અને ધાર્મિક અને સંત પ્રેમી હતા, એટલે બીજા બધા કાંઠીઓથી જુદા તરી આવતા હતા. બે ભાઈઓને ખેતીનું કામ હતું, રોજે ખેતર જવાનું, સાંજ સુધી કામ કરવાનું, સાંજે ઘરે આવે. એમની માતા બે ભાઈને પ્રેમથી જમાડે, પછી સત્સંગની વાતો થાય, ગામના રામજી મંદિરે દર્શન કરી આવે, આવું એમનું જીવન છે. એમના પિતાની હયાતી નથી. એકવાર ગામમાં ચાર પાંચ સંતો આવ્યા, ભગવાન સ્વામિનારાયણના એ પરમહંસો. ભગવાન સ્વામિનારાયણની એ કાળમાં એવી આજ્ઞા હતી કે તમે જાઓ ગામડે ગામડે ફરો, અજ્ઞ લોકોને અમારા પ્રાગટ્યપણાની વાતો કરો, અમારો નિશ્ચય કરાવો ને કહેજો કે સ્વામિનારાયણ નામે ધરતી ઉપર પ્રભુ પ્રગટ થયા છે. તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લ્યો, ભગવાન તમારું કલ્યાણ કરશે. અને રોજે પાંચ જણાને વર્તમાન ધરાવજો. પાંચ જણાને કંઠી ન બાંધી શકો તો કમસે કમ એક જણાને તો વર્તમાન ધરાવજો જ, પછી જમજો. મહારાજ, એક પણ માણસ અમારી પાસેથી સત્સંગના વર્તમાન ન લે તો? મહારાજ કે તો છેવટે એક લીલા ઝાડને તમે વર્તમાન આપજો ને પછી ભોજન કરજો. આવી પોતાના ઈષ્ટદેવ પ્રગટ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને માથે ચડાવીને સંતો ગામડાઓમાં ફરતા હતા. અને લાખણકા ગામમાં સાધુ આવ્યા છે. નાજા જોગીયાએ સાધુને જોયા, સાધુ જોતા જ ભગવા રંગમાં એનું ચિત્ત ખેંચાતું હતું. દોડીને સાધુને હાથ જોડ્યા, મહારાજો તમે ક્યાંથી આવો છો, તમારે કોનું કામ છે, તમારે કંઈ કામ છે? સંતો કહે, તમે બતાવો તે કામ અમે કરીએ. સંતોએ અવળી વાત ઉપાડી કે ભાઈ તમે બતાવો એ કામ અમે કરીએ, ને તમે અમારી વાતો સાંભળો તો તમને સત્સંગ થાય. એટલે બંને ભાઈને એમ થયું કે વાતો સાંભળી હાલો, તો સંતો તમે એમ કરો, અમારી વાડીએ આવો. વાડીએ ગયા ને બંને ભાઈઓ કોષ ખેંચતા હતા, એમની સાથે સાથે સંતો કોષ ખેંચાવા લાગ્યા. સંતોએ સાથે ફરતા ફરતા બંને ભાઈને સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો કરી. પ્રગટ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ધરતી ઉપર મનુષ્ય આકારે ફરે છે, આજ જો તમે ધારો તો તમે તમારું આત્યંતિક કલ્યાણ કરી શકો એમ છો. પ્રગટથી જ કલ્યાણ થાય. પ્રગટને ભજી ભજી પાર પાય માં ભણા ગીધ ગુન કાકપી વૃંદ કોટી. માટે તમે બે ભાઈ મનુષ્ય આકારે ફરતા મોરારને શરણે થાવ ને તમારી જિંદગી સમર્પણ કરો ને એ પ્રગટ પરમેશ્વરનું ધ્યાન ભજન સ્મરણ કરીને શુદ્ધ થઈ અને મુક્તિ પામી જાઓ. મનુષ્ય જન્મ એટલે મોક્ષનું દ્વાર, સંતનો સમાગમ એટલે મોક્ષનું દ્વાર. આજ તમે ભાગ્યશાળી છો, મનુષ્યનો જન્મ પામ્યા છો. વળી સંત અસંતના લક્ષણની અને ધર્મ નિયમની પણ ઘણી વાતો કરી. સાચા સાધુ કોને કહેવાય? ધન હરે ને ધોખો ન હરે એ જીવનું કલ્યાણ શું કરે? જે સાચા સંત છે, સ્ત્રીધનના ત્યાગી છે, જેની ઇન્દ્રિયો કંટ્રોલમાં છે, જે પોતાને આત્મા માની અને પરબ્રહ્મ પરમાત્માનું અખંડ સ્મરણ કરે છે, જે ભગવાનની મર્યાદામાં રહે છે, એ સાચા સંત છે. અને એવા ધર્મ નિયમવાળા, પ્રગટ ભગવાનને ભજવાવાળા એવા સાચા સંતનો સમાગમ જો મળે ને તો જલ્દી કલ્યાણ થાય. આવી વાતો થઈ નાજાના હૈયામાં આ વાતો સાંભળીને શેરડા પીડ્યા. એના અંતરમાં તો આનંદ આનંદ થઈ ગયો. રામ જોગિયાને બહુ ન અડ્યું, કારણ કે દરેક જીવમાં ફેર હોય છે. પણ નાજાના મનમાં તો આ વાતોએ ઊંડી અસર કરી. આમનામ વાતો સાંભળતા સાંભળતા સાંજ પડી ગઈ. સાંજે બે ભાઈએ સાધુને એમ કહ્યું, સંતો હવે તમે અમારે ઘેરે ચાલો, અમારે ઘરે આવીને ભોજન લ્યો. અમારી માતા પણ બહુ ભક્ત છે, આપ જેવા સાધુના દર્શનને અમારી માં કાયમ ઈચ્છે છે. તમ જેવા સંતોના આંગણામાં પગલા થશે ને તમ જેવા સાધુ અમારે આંગણે બેહીને અમારા રોટલા જમશો ને અમારી બા બહુ રાજી થાય. બંને ભાઈઓ સંતોને ઘરે લાવ્યા છે, ભાવથી સાધુને પોતાને આંગણે બિહારીને જમાડ્યા છે. એમની માતાને તો આવા સદાચારી સાધુને જોતા જ દિલમાં બહુ ભાવ થયો. નિયમધારી સંતો પરોણા રૂપે આપણે ઘેરે આવ્યા, ઓહો આપણા નસીબ, દીકરાઓ આપણા નસીબ, તમે તો ભારે મોટું કામ કરીને આવ્યા. આવા સાધુ લઈ આવ્યા એ તો બહુ મોટું કામ. તમે લાખો રૂપિયા લઈ આવો એના કરતાં સંતોને લઈ આવો નહીં, મને બહુ ગમે. દીકરાઓ આવા સંતો આપણે આંગણે ક્યાંથી? માને બહુ આનંદ થયો. સાધુએ વાળું પાણી કરી અને કથા વાર્તાનો રંગ જમાવ્યો છે અને ઘરના સત્સંગીઓ ને થોડાક બીજા ભાવિક આવીને સભામાં જોડાણા. ધ્વનિ કીર્તન ને કથા વાર્તા થઈ અને અતિશય અંતરમાં આનંદ થયો. આવી રીતે એમને સત્સંગનો રંગ લાગ્યો છે. સત્સંગનો જ્યારે રંગ લાગ્યો ત્યારે જૂની ટેવો કુટેવો ને આવતી પરંપરામાં ચાલી આવતી કુરીતિઓ એમનો એણે ત્યાગ કર્યો છે અને અંતરમાં મહા આનંદ થયો છે. વાલા ભક્તો, વડતાલથી પૂજ્યપાદ નીલકંઠચરણ સ્વામી પધાર્યા છે, તાલીથી સ્વામીનું અભિવાદન અને પૂજન કરીએ. જેઓ વડતાલ મંદિરના મહંત પદે, કોઠારી પદે બિરાજી આજ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સેવા કરી રહ્યા છે અને આજની આપણી વ્યાખ્યાન માળાના તેઓ વક્તા છે. નાજા જોગિયાને ઘરે સંત પધાર્યા છે, સત્સંગ થાય છે, બધા ભાવથી સંતની અમૃત વાણીનો લાભ લઈને પાપ ધુએ છે અને ચિત્તમાં શાંતિને ભાળે છે. તેને સદગુરુનો થયો સંગ, ચડ્યો ચિત્તમાં સત્સંગ રંગ. બીજા કાંઠી ગોવાળિયા સાંખે, તે તો શ્રીજી સાથે વેર રાખે. બીજાને તો ભગવાનની સાથે વેર છે, પણ આ બે ભાઈએ ભગવાનમાં હેત કર્યો છે. આવી રીતે સાધુઓએ લાખણકા ગામમાં જઈને આ મુમુક્ષુઓને શોધી લીધા અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાના બી એના હૈયામાં રોપી દીધા. બસ સાધુ સંતોનું આ જ કામ છે, ગામડે ગામડે દેશ વિદેશે ફરવું અને કોઈ જીવ મુમુક્ષુ હોય તો એના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણની સાકાર ઉપાસના ભરી દેવી. ભક્તિના બીજ રોપી દેવા, ધર્મના બીજ રોપી દેવા, પછી ધીમે ધીમે એ બધું પાંગરે ને લીલું થાય. સંતો તો ત્યાંથી બીજે ગામ પધાર્યા છે. નાજા જોગિયાને સત્સંગ થતા તેઓ ગઢપુર આવ્યા છે, ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા છે. આનંદનો કોઈ પાર નથી રહ્યો. પ્રગટ ભગવાન સ્વામિનારાયણને અને એમના સાધુને વારંવાર વિનંતી કરીને કહ્યું કે આપ અમારે ગામ લાખણકા પધારો, અમારું ગામ પાવન કરો પ્રભુ, અમારું ગામ પણ સંપ્રદાયના રૂડા ગ્રંથોમાં ઇતિહાસોમાં અમર થઈ જાય, આપ અમારે ગામ પગલા કરો મહારાજ. ભગવાનને બહુ પ્રાર્થના કરી, એની ભક્તિ એની ભાવના જોઈ ભગવાન સ્વામિનારાયણે કહ્યું, કાંઈ વાંધો નહીં, જાઓ તમે તૈયારી કરો, અમે લાખણકા પધારીએ છીએ. નાજો ભક્ત વગેરે આવીને તૈયારી કરી છે અને ભગવાન સ્વામિનારાયણ લાખણકા પધાર્યા છે. આવ્યા શ્રી હરિ ત્યાં એક વાર,
આવ્યા શ્રી હરિ ત્યાં એક વાર,
નાજે ભક્ત સેવા સજી સાર,
નાજે ભક્ત સેવા સજી સાર,
હો નાજે ભક્ત સેવા સજી સાર, હો
નાજે ભક્ત સેવા સજી સો,
આવ્યા શ્રી હરિ પ્રાણ આધાર. લાખણકા ગામમાં પધાર્યા છે, નાજા ભક્તે સેવા કરી છે, ઘરે પધરામણી કરી છે, રૂડા ગાડલા ગોદડા પાથરા છે, ભગવાન સ્વામિનારાયણ માટે રસોઈ કરાવી છે અને રૂડા સત્સંગના આયોજન થયા છે. અડકે પડકેના ભક્તોએ દર્શને આવ્યાને ખૂબ લાભ લીધો. પણ આવો બધો નાજા જોગિયાનો ભગવાન સ્વામિનારાયણની સાથે નાતો જોયો અને એમની પ્રતિષ્ઠાને કીર્તિ થઈ એવું જ્યારે કાઠી ગોવાળિયાઓને ખબર પડી ત્યારે એમને દ્વેષ થયો છે. દ્વેષી દાજી મુવા દિલ માઈ,
દ્વેષી દાજી મુવા દિલ માઈ,
પણ બોલી શક્યા નહીં કાઈ,
પણ બોલી
રાજા દ્વેષીઓ પણ બોલી ન શક્યા, પણ બોલી શક્યા નહીં કાઈ,
પણ બોલી શક્યા નહીં કાઈ,
સવારે ઉઠી સારંગ પાણી, રાતે સત્સંગ કર્યા પછી મહારાજ ત્યાં જ રાત રહ્યા છે. નાજા જોગિયાને ઘેરે પ્રભુ પહોંચ્યા છે. સવારે ઉઠી અને ભગવાન શ્રી હરિ નાહી ધોઈ નિત્ય ક્રિયા કરી અને કારિયાણી તરફ વિચરણ કરવા ગયા છે. સવારે ઉઠી સારંગ પાણી,
સવારે ઉઠી સારંગ પાણી,
હરિ કૃષ્ણ ગયા કારિયાણી, હો હરિ કૃષ્ણ ગયા કારિયાણી, આવ્યા શ્રી હરિ પ્રાણ આધાર,
આવ્યા શ્રી હરિ પ્રાણ આધાર,
વાલો પ્રાણ આધાર,
વાલો પ્રાણ આધાર.
નાજા જોગિયા અને રામ જોગિયાના માન વધ્યા. સત્સંગ થતા એના જીવનના જે કુકર્મ હતા એ બળ્યા. સારા સંસ્કારી થયા, ધાર્મિક થયા, નીતિ નિયમને પ્રમાણિકતા વાળા થયા, એટલે ઉજ્જવળ જીવન જોઈ લોકો એમનો આદર કરે, માન આપે, સન્માન આપે ને વખાણે. એટલે ગામ ધણી લાખા ગોવાળિયાના હૃદયમાં ઈર્ષ્યાની જલન થઈ, બળતરા શરૂ થઈ. એ બધા ગાંઠી ગોવાળિયાએ ભેગા થઈ નાજા જોગિયા વગેરેને સત્સંગ છોડાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ બંને ભાઈ અડગ રહ્યા. ભગવાન સ્વામિનારાયણના પક્ષમાં રહ્યા, સાધુ સંતોના પક્ષમાં રહ્યા, સત્સંગીઓના પક્ષમાં રહ્યા, કુસંગીઓનો પક્ષ રાખ્યો નહીં. એટલે ઓલા લોકોને વધારે બળતરા થઈ. આ બાજુ નાજા જોગિયાની માતા રાઠોડબાઈ અવારનવાર ગઢડે જાય, મોટીબા લાડુબા રાજબા વગેરે બહેનોનો સમાગમ કરે અને ભગવાનનો અને સંતોનો ખૂબ મહિમા સાંભળી સાંભળીને હૃદયમાં દ્રઢ કરે છે. અને એ રાઠોડબાઈ આ બધા સંસ્કારો પોતાના દીકરાઓને વારંવાર સંભળાવી સંભળાવીને હૃદયમાં રેડે છે. એમ બંને ભાઈઓ અતિ દ્રઢ સત્સંગી થયા છે. ખેતીનું કામકાજ કરતા કરતા પણ ભગવત સ્મરણ કર્યા કરે છે. એમ કરતા કરતા એકવાર વળી ફરતા ફરતા ભગવાન શ્રી હરિના સંતો લાખણકામાં આવ્યા. નાજા જોગિયાની માં ઘેર હતા અને બે ભાઈ તો ખેતરનું કામ કરવા ગયા હતા, પણ સાધુ આવ્યા એટલે માડીને બહુ આનંદ થયો. અહો આપણા સંતો આવ્યા, આપણા સંતો આવ્યા. મમતા અને પ્રેમનો માને પાર નથી. બીજા ભાઈ દ્વારા કેવડાવીને સંતોને પોતાને ઘેરે ઉતારા કરાવ્યા. બહુ
સહજું સીધું પાણી કાઢી આપ્યું, વાસણ વગેરે. સંતોને કહ્યું કે સરસ મજાનો થાળ કરો, આપ તમારા લાલજીને ધરાવો અને તમે પ્રસાદ લ્યો ને અમને પ્રસાદ આપો. બંને સાધુઓએ સીધું પાણી વાપરીને સુંદર થાળ કર્યો, ભગવાન શ્રીહરિને ધરાવ્યો છે અને બંને સંતો જેટલાકમાં રસોઈ જમવા જાય છે ત્યાં લાખા ગોવાળિયાને જાણ થઈ ગઈ કે નાજા જોગ્યાને ત્યાં સ્વામિનારાયણના સાધુ આવ્યા છે. લાખા ગોવાળિયાને આ વાત ગમતી નહોતી. એને હોકા છોડાવે, દારૂ છોડાવે, વ્યભિચાર છોડાવે, સદ્ધર્મનું સ્થાપન કરે એ વાતારે વેર હતું. હોઘટા બાજીને જુગારને ઠઠ્ઠા મશ્કરી આ બધા છે ને સત્તાના કેફમાં મદાંધ થયેલા માણસો, એને નિયમ ધર્મ વગેરે કાંઈ ગમે નહીં. આ લાખા ગોવાળિયાએ તરત જ કાંઠી દરસબાર હતા એને કહ્યું કે જાઓ સાધુને મારો અને કાઢો. એટલે એ બધું ટોળું આવ્યું. સાધુ જ્યાં જમવાની તૈયારી કરે છે ત્યાં આવી અને સાધુનો અપમાન કર્યું અને સાધુને ગામ બહાર કાઢ્યા. પણ એક લાકડી સાધુને મારી. સંતો તો વ્યાગ્યા, પણ રાઠોડો બાઈનું હૈયું ધ્રુજકે ધ્રુજકે રડી પડ્યું કે મારા સાધુને મારે ઘેરે જમવા દીધા નહીં. વળી અપમાન કર્યું તો ઠીક, પણ મારા સંતને લાકડી મારી કાંઠીએ. બે ભાઈ સાંજે ઘેરે આવ્યા છે, માતાને રડતા જોયા કે માં રડો છો કેમ, આપણા સાધુ આવ્યા હતા એને કાઢ્યા તો ઠીક પણ લાકડી મારીને ગામધણીએ કાઢ્યા. આ વાત સાંભળીને બે ભાઈને અંગારા જાગ્યા, હો અંગો અંગમાં. અતિશય રીસ ચડી, મનમાં વિચાર થયો કે અરે રે, આવા ગામમાં આપણે રહેવું નથી. જ્યાં આપણા સંતને અપમાન કરીને કાઢ્યા એ ગામમાં આપણને ગામધણી રાખે તોય નથી રહેવું. બે ભાઈએ કીધો વિચાર, વેર વાળવું આ કોઈ વાર, આપણે વેર વાળવું છું. સંત માટે તો મૂકીએ ગામ, સંત માટે તો તજીએ ભામ, આવું સાખીએ જો અપમાન, સેના આપણે ક્ષત્રિય સંતાન. જો આપણે આવું અપમાન સાખી લઈએ તો આપણે ક્ષત્રિય સેના. તે તો ક્ષત્રિય તણો નહીં ધર્મ, જુઓ મન ધરી ગીતાનું મર્મ. આ ક્ષત્રિયનો ધર્મ નથી. ક્ષત્રિયો તો ગો બ્રાહ્મણ સાધુ સંતના પ્રતિપાલક કહેવાય. અને આપણે આપણા સાધુને ગામધણી લાકડી મારે અને સહન કરી લઈએ તો ક્ષત્રિય સંતાન ન ગણાય. માટે આ ગામનો ત્યાગ કરવો છે અને કોગદાડો વેલ લેવું છે. એમ વિચાર કરી બધો પોતાના ઘરનો સરસામાન ગાડામાં ભરી પોતાની માતાને સાથે લઈ અને બે ભાઈ ગઢડા આવ્યા. આવીને ભગવાન સ્વામિનારાયણને દંડવત કરીને બે રોઈ પડ્યા અને બોલવા માંડ્યા કે મહારાજ મહારાજ, મારા સાધુને એણે એક લાકડી મારી છે જેથી હું એને માર્યા વગર નહીં મૂકું. મહારાજ કે હું તોફાન કરાય નહીં, તમે તો હરિભગત છો. તો કે પણ સાધુને માર્યા અને અમે ક્ષત્રિય સંતાન થઈને જો સહન કરી લઈએ તો ધિક્કાર અમારી જન્યતાને, માટે એને મારવા છે. મહારાજ કે ના કરાયેલા એવું નહીં, એને માર્યા વગેરે મૂકશું નહીં. મહારાજ કે ભાઈ એ ગામધણી છે અને તમે જ ઘરધણી છો. ત્યારે નાજો જોગીઓ કે મહારાજ તો મારે જીવવું જ નથી, એને મારવાની છૂટ આપો. અમારા સાધુને જેણે એક લાકડી મારી છે ને એને મહારાજ તમે જાજો મારવાની છૂટ ન આપો તો કાંઈ નહીં, કમસે કમ એક લાકડી મારવાની છૂટ આપો. નાજો જોગીઓ કે એક જ, બીજી નહીં મારું, એક હામે એક. એને એક લાકડી નહીં મારું ને ત્યાં સુધી મહારાજ મને નિરાશ નહીં થાય. એક લાકડી મારવાની મને રજા આપો, બસ એટલી રજા લેવા હારું અહીં આવ્યો છું. તમારી આજ્ઞા વિના હું એને મારત, પણ મને એમ છું પ્રભુ રજા આપે પછી જ મારવો. ત્યારે મહારાજ કે ગાંડો થઈ ગયો છો, સાધુને તો ઘણાય લોક મારે છે ને ગામમાંથી કાઢી મેલે છે ને સાધુનો તો નિર્માની ધર્મ છે એટલે એ તો સહન કરે, તો કે ભલે સાધુ સહન કરે, સાધુનો નિર્માની રહેવાનો ધર્મ છે. એ ધર્મ અમને કાં શીખવાડો? અમારો ધર્મ નિર્માની રહેવાનો, સાધુને મારે એ જોઈને ખમી લેવાનો નથી મહારાજ. અમે ક્ષત્રિય છીએ, સાધુ સાધુના ધર્મ પાળે. અમે સાધુને ક્યાં કહીએ છીએ કે લાકડી લઈને મારવા જાઓ, પણ સાધુ સહન કરે એમ અમારે બાયલા થઈને સહન કરવું? દયા કરો પ્રભુ. મહારાજે આને ઘણું સમજાવ્યા પણ સમજ્યા નહીં. ત્યારે મહારાજે કહ્યું કે હારું તો એક જ લાકડી મારજે, છૂટ મળી ગઈ. કાંઈ વાંધો નહીં મહારાજ, એક જ મારીશ બસ. બસ એ આગીના લીધી અને કેસરિયા કરી અને જીવવાની કોરીનો ખપ મેલી અને બે ભાઈ લાખણકા આવ્યા કડિયાળી લાકડીઓ લઈને. લોઢાની કુંડલી જડેલી આવે કડિયાળી, કાઠિયાવાળી લાકડીઓ, બીજીની જરૂર ન પડે. એક બસ કાઠિયાવાળી રોટલો, એક બસ. અને કાઠિયાવાડમાં જો તમને ઓટલો મળી જાય તો એક બસ. એ તમારો પક્ષ રાખે, એક જ આશરો પૂરો, એક લાકડી પૂરી ને એક રોટલો પૂરો, એમ નામ કાઠિયાવાડ. બે ભાઈ લાખણકા આવ્યા અને એ વખતે સીધા ગામધણીના દરબાર ગઢમાં ગયા અને ત્યાં ગામધણી લાખો ગોવાળીઓ ઉઘાડા માથે બેઠો હતો, ગાદી ચકિયા ઉપર લાંબી નળીનો હોકો ગગડાવતો હતો. અને ન્યા જાય અને નાજો જોગીઓ બોલ્યો કે લાખા, તે મારા સાધુને એક લાકડી મારી છે ને? તો કે મારી મારી હાટવાર મારી. કે કાંઈ વાંધો નહીં, એટલે મારે તને એક લાકડી મારવી છે. કે આવો ધીમે રહીને પડકારો કર્યો, એક લાકડી મારવી છે. એ વાત જ્યાં થઈ ને એટલે લાખો ગોવાળીઓ ઊભો થઈ ગાજી ચીકીએ છીએ અને સીધો તરવાર લેવા ગયો અને તરવાર લઈને હામો ધોડ્યો. ત્યાં જ નાજે જોગીએ બે હાથે ઉપાડીને કળિયાળી લાકડી ફડું માથામાં વળગાડી એક જ લાકડીએ ન્યાન્ય પ્રાણ પંખેર ઉડી ગયો. એક જ લાકડી, બીજીની જરૂર પડી નહીં, પડી ગયો અને પ્રાણ નીકળી ગયો. અને પછી બે ભાઈ તરત ત્યાંથી પાછા વળી ગયા અને ગઢડા આવ્યા. મહારાજને દંડવંત કરીને કે મહારાજ તમારી આજ્ઞા નથ લોપી, એક લાકડીએ જંપુરી મોકલી દીધો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે કે હવે શું કરશો? તો કે હવે ગમે ત્યાં રહેવું, શાંતિ થઈ ગઈ. દિલમાં શાંતિ હોય ને તો ઘર ન હોય તો હાલે ને ગામ ન હોય તો હાલે મહારાજ. અને દિલમાં શાંતિ ન હોય ને હોળી હળગતી હોય ને ગામ હોય ને બંગલા હોય તો હું કામ ના કહેશ મહારાજ. કે સારું, હવે ક્યાંક આશરો ગોતો. પછી બે ભાઈ આશરો ગોતવા નીકળ્યા, ઓલે ગામ ઓલે ગામ. લાખા ગોવાળિયાને માર્યો, વેર ઓરી લીધું છે એટલે એને કોણ કાઠી હંગરે, ધીંગાણા થાય તરત જ. પછી બીજા કોઈ તો રાખતા નહોતા, છેવટે ભડલી ગયા. અને ભડલીવાળો ભાણ ખાચર તેથી માથા ભારે એટલે એણે આશરો આપ્યો. બાવાધારી બકરીને કોઈનો જાલે કાન, એ બડકમદા એવો હતો. પછી બે ભાઈ ભડલીમાં રહ્યા. એકવાર ભગવાન સ્વામિનારાયણ ત્યાં નાજા જોગ્યાને દર્શન દેવા ભડલી ગયા અને નાજા જોગ્યાને ઘેર જમી ગામના પાદર લીમડા નીચે શીતળ છાયા હતી ત્યાં ભગવાન સ્વામિનારાયણ ગયા અને નાજા જોગિયાના ખોળામાં માથું રાખી અને મહારાજને પોઢ્યા ગામના પાદરમાં. પ્રભુની અદ્ભુત લીલા ધ્યાન ધરો. ભગવાન સ્વામિનારાયણ સુતા છે એમાં ભાણ ખાચર ન્યાચી નીકળ્યો એટલે મહારાજે માથે કપડું ઓઢી લીધું. પછી વળી મહારાજે કપડું ખોલ્યું અને ભાણ ખાચરને દર્શન દીધા એટલે નાજો જોગ્યો કે મહારાજ આમ કા કર્યું? એ કેમ? તો કે પહેલાં તમે માથે ઓઢી ગયા અને પછી માથેથી કપડું લઈને ભાણ ખાચરને દર્શન દીધા, આવું ચરિત્ર કર્યું એનું રહસ્ય શું? ત્યારે મહારાજ કે નાજા, પહેલાં મને એને જોતા જ એમ થયું કે આ મૂવ સત્સંગનો દ્વેષી છે એટલે આને હું દર્શન દે એટલે હું માથે ઓઢી ગયો. ઠીક, પછી કાં ખોલી નાખ્યું? તો કે પછી મને એમ વિચાર થયો એ સત્સંગનો દ્વેષી છે એ તો ઠીક છે, પણ એનું નિષ્કામી વર્તમાન બહુ જોરદાર છે. કોઈ દિવસ માં બેન દીકરીઓ કોઈના સામું એની નજર બગડી નથી. એ સુંદર એક પત્ની વ્રતવાળો માણસ છે. હે કેનો બ્રહ્મચર્ય જોરદાર છે. માટે મને એમ થયું કે તો એને દર્શન દઉં. એટલે પછી અમે માથેથી કપડું લઈ લીધું અને એને દર્શન દીધા. આવી વાત સાંભળીને નાજા જોગ્યાને બહુ આનંદ થયો. પછી ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી પધાર્યા. પણ આખિર તો ભડલીવાળો ભાણ સત્સંગનો દ્વેષી, એટલે નાજા જોગ્યાને રામ જોગ્યાને ન્યાય બહુ મજા ન આવી. અને છેવટે ભડલી છોડી એ ભોંયરા ગયા. ભોંયરા ગામમાં વાસુર ખાચર રાજા હતો. એમણે એમને ઘર આપ્યું, ખેડવા જમીન આપી અને બેયને ત્યાં રાખ્યા છે. બંને ત્યાં રહ્યા છે અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે. રાઠોડબાઈ પણ શ્રીહરિનું ભજન કરે છે. વાલા ભક્તો, આગળની કથા આપણે બપોર પછી લેશું. અત્યારે પૂજ્યપાદ નીલકંઠ ચરણ સ્વામી પધાર્યા છે, એમની વ્યાખ્યાનમાળાનો આપણે લાભ લેવાનો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.